પ્રણામ. આજે તારીખ 1/2019 રોજ વિસ્ટાના સૌજન્યથી ગુજરાત સમાચારમાંથી સમાચાર વાંચી સંભળાવવામાં આવશે. આજના સમાચાર ઉષાબેન તથા લતાબેન વાંચી સંભળાવશે. તમારે કાંઈ વિગત જોઈતી હોય કે સંપર્ક સાધવો હોય તો તેઓનો ફોન નંબર છે 0116249883 0116249883 બ્રેક્ઝિટ પેકેજ મુદ્દે ઐતિહાસિક પરાજય. લંડન. બ્રિટિશ પાર્લામેન્ટમાં મંગળવારની રાત ઐતિહાસિક અને નિર્ણાયક બની રહી હતી. વડાપ્રધાન થેરેસા મેએ બ્રસેલ્સ સાથે 3 વર્ષ લાંબી વાટાઘાટ બાદ ઘડેલા બ્રેક્ઝિટ પેકેજને કોમન્સના મતદાન વેળા સાંસદોને 230 મતની ઐતિહાસિક અને અભૂતપૂર્વ બહુમતીથી નકારી દીધું હતું. 15 જાન્યુઆરીએ થયેલા મતદાનમાં બ્રેક્ઝિટ સમજૂતીની તરફેણમાં 202 અને વિરુદ્ધમાં 432 મત પડ્યા હતા. ટોરી પાર્ટીના 118 બળવાખોર સાંસદો અને સત્તામાં સમર્થક DUPના 10 સાંસદોએ સમજૂતીની વિરુદ્ધ મતદાન કરતા લેબર પાર્ટી, લિબરલ ડેમોક્રેટ, સ્કોટિશ નેશનલ પાર્ટી અને અન્ય પક્ષોને સાથ આપ્યો હતો. ગત સદીમાં શાસક પક્ષ માટે આ સૌથી મોટો પરાજય છે. પાર્લામેન્ટની બહાર બ્રેક્ઝિટ તરફી અને વિરોધીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા ત્યારે ગૃહમાં વડાપ્રધાન થેરેસા મેએ સાંસદોના ચુકાદાને તત્કાળ સ્વીકારી લીધો હતો અને સરકારમાં અવિશ્વાસના પ્રસ્તાવને આવકારશે તેમ જણાવતા જ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બિને કહ્યું હતું કે અન્ય વિપક્ષી નેતાઓના સમર્થન સાથે લેબર પાર્ટીએ સત્તાવાર નો કોન્ફિડન્સ મોશન રજૂ કરી છે. આ પ્રસ્તાવ પર બુધવાર 16 જાન્યુઆરીએ મતદાન કરાશે. જોકે વડાપ્રધાન મેને રાહત સમાન જાહેરાતમાં ટોરી પાર્ટીના બળવાખોર સહિત તમામ સાંસદોને DUPએ સરકારની તરફેણમાં જ મતદાન કરવાની સ્પષ્ટતા કરી હતી જેથી લેબર પાર્ટી સામાન્ય ચૂંટણી લાવી શકે તેની શક્યતા ઘટી છે. વડાપ્રધાનના પ્રવક્તાએ પાછળથી જણાવ્યું હતું કે જો બુધવારના અવિશ્વાસ મતમાંથી પાર ઉતરશે તો ગૃહનું સમર્થન પ્રાપ્ત કરવા શું કરી શકાય તે માટે વડાપ્રધાન તમામ પક્ષોના વશિષ્ઠ સાંસદો સાથે બેઠકો યોજશે. જોકે જેરેમી કોર્બિન અથવા SNPના નેતા ઇયન બ્લેકફોર્ડને મળશે કે નહીં તે કહેવા પ્રવક્તાએ ઇનકાર કર્યો હતો. હવે વડાપ્રધાન મેએ તેઓ કઈ દિશામાં આગળ વધવા માગે છે તે અંગે સોમવારે નિવેદન કરશે. સાંસદોને તેમાં સુધારા વધારાની કરવાની પણ તક મળશે અને નોર્વે સ્ટાઇલનું સોફ્ટ બ્રેક્ઝિટ, કેનેડા સ્ટાઇલનું ફ્રી ટ્રેડ બ્રેક્ઝિટ તેમજ સેકન્ડ રેફરન્ડમ રહિતના સહિતના વિકલ્પો પણ બહાર આવી શકે છે. ઉલ્લેખનીય છે કે UK 29 માર્ચે EUમાંથી બહાર નીકળશે તે અગાઉ તમામ વિકલ્પો વિશે વિચારણા કરી લેવાની રહેશે. પરિણામ બાદ દેખીતી રીતે જ આઘાતગ્રસ્ત થેરેસા મેએ જણાવ્યું હતું કે સરકાર આ અવશ્ય સાંભળશે. શ્રીમતી મેએ વ્યંગમાં કહ્યું હતું કે હાઉસ આ ડીલને સમર્થન નથી કરતું એ તો સ્પષ્ટ છે, પરંતુ આજનો મત આપણને તે શેનું સમર્થન કરે છે તે પણ કહેતો નથી. પાર્લામેન્ટે જે જનમત લેવાનો નિર્ણય કર્યો હતો તેમાં બ્રિટિશ પ્રજાની ઈચ્છાને માન આપવા શું અને કેવી રીતે કરાશે તે કશું જ જણાવ્યું નથી. લોકો અને ખાસ કરીને અહીં ઘર કરીને રહેતા EU નાગરિકો અને EUમાં રહેતા બ્રિટિશ નાગરિકો આ પ્રશ્નોની વેળાસર સ્પષ્ટતા કરાય તેમ ઈચ્છે છે. તેમની નોકરીઓ EU સાથે આપણા વેપારને આધારિત છે, તેઓ પણ આ સ્પષ્ટતા ઈચ્છે છે. શ્રીમતી મેએ બ્રેક્ઝિટ ડીલમાંથી આઇરિશ બોર્ડર બેકસ્ટોપ જોગવાઈ રદ કરવાની તેમને સત્તામાં સમર્થન આપતા DUPની માંગણીને ફગાવતા કહ્યું હતું કે તેઓ સમગ્ર યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન છે અને રાષ્ટ્રીય હિતમાં ન હોય તેવી કોઈ બાબતની ભલામણ કરશે નહીં. તેમણે જાહેરાત કરી હતી કે તેઓ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા તૈયાર છે. જેરેમી કોર્બિને આ પડકાર ઝીલી અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે થેરેસા હવે અંતિમ રેખાએ પહોંચી ગયા છે અને સામાન્ય ચૂંટણી હવે અતિ આવશ્યક છે. બ્રેક્ઝિટ બિલ ફગાવી દેવાયાના સમાચાર પ્રસરતા જ પાર્લામેન્ટની બહાર એકત્ર અગણિત વિરોધીઓએ તેને હર્ષોલ્લાસથી વધાવી લીધા હતા. ડાઉનિંગ સ્ટ્રીટના સૂત્રોએ જણાવ્યું હતું કે કારમાં પરાજયનું આ પરિણામ બ્રેક્ઝિટ પ્રોસેસને વધુ અરાજકતામાં ધકેલી દેશે. હવે વશિષ્ઠ પાર્લામેન્ટરીઓને માર્ગ શોધવા સાથે આવવું પડશે. ઈયુમાંથી યુકેમાં યુકેના બહાર નીકળવાની શક્યતા ઓછી હોવાનું જણાતા બજારો સુધાર્યા હતા અને યુએસ ડોલર અને યુરોની સામે પાઉન્ડના તીવ્ર ઉછાળો આવ્યો હતો. થેરેસા બ્રેક્ઝિટ સમજૂતી ફગાવી દેવાતા રિમેઇનર્સ અને બ્રેક્ઝિટર્સને જૂથોમાં આનંદ ફેલાયો હતો. પૂર્વે ફોરન સેક્રેટરી બોરિસ જોન્સને તો જણાવ્યું હતું કે આ તો તેમની ધારણાથી પણ વધુ છે અને તેમણે આઈરિશ બોર્ડર બેકસ્ટોપ જોગવાઈ પડતી મૂકવા માંગણી કરી હતી. યુ તરફી જૂથોએ આ પરિણામનો લાભ લઈ સેકન્ડ રેફરેન્ડમની માંગણી દોહરાવી હતી. સ્કોટિશ નેશનલ પાર્ટીના સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને સરકારના પરાજયને વધાવી લીધો હતો, જ્યારે લિબરલ ડેમોક્રેટ્સ આ હારને બ્રેક્ઝિટના અંતના આરંભ તરીકે ગણાવી હતી.
બ્રિટન આગામી 15 વર્ષમાં જ કેશલેસ સોસાયટી બની જશે. લંડન. એક્સેસ ટુ કેશ રિવ્યુના રિપોર્ટ મુજબ બ્રિટન 15 વર્ષમાં જ કેશલેસ સોસાયટી બની જશે. જોકે આ સમાજમાં લાખો વૃદ્ધ અને અસલામત લોકો ઉપરાંત ગ્રામીણ સમુદાયોનો સમાવેશ નહીં હોય. આ રિપોર્ટમાં દેવા વધી જવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ગત દાયકામાં રોકડ રકમનો ઉપયોગ અડધો થઈ ગયો છે અને ગયા વર્ષે તો ડેબિટ કાર્ડ્સ પેમેન્ટની સૌથી લોકપ્રિય પદ્ધતિ તરીકે બહાર આવ્યા હતા. દાયકા અગાઉ 10 માંથી 6 આર્થિક વ્યવહાર રોકડામાં કરાતા હતા. આજે 10 માંથી માત્ર 3 વ્યવહાર રોકડામાં કરાય છે. યુકે જે ગતિએ રોકડહીન સમાજ બનવા તરફ આગળ વધી રહ્યું છે તેનાથી નિષ્ણાતોની ચિંતા જોઈ સમીક્ષા કરવામાં આવી છે. એક્સેસ ટુ કેશ રિવ્યુના પ્રથમ રિપોર્ટ મુજબ જો વર્તમાન ગતિએ રોકડ ચૂકવણી વ્યવહાર ઘટતા જશે તો બ્રિટનમાં 2026 સુધીમાં રોકડના ઉપયોગનો અંત આવી જશે. જોકે આવી શક્યતા નહિવત હોવાનું પણ રિપોર્ટમાં જણાયું છે. બીજી તરફ રિપોર્ટમાં આગાહી કરવામાં આવી છે કે રોકડ વ્યવહારો તદ્દન નાબૂદ નહીં થાય તો પણ આગામી 15 વર્ષમાં રોકડનો ઉપયોગ 10 માંથી માત્ર 1 વ્યવહાર પૂરતો જ રહેશે. રિવ્યુ ચેરમેન નાતાલી સિનેએ જણાવ્યું હતું કે જો આપણે ઓછી રોકડના વિશ્વ માટે કાળજીપૂર્વક આયોજન નહીં કરીએ, જો આપણે ઊંઘમાં જ કેશલેસ સોસાયટીમાં પહોંચી જઈશું તો લાખો લોકો આ સમાજથી પાછળ રહી જશે. કેદીઓને યોગ માટે પ્રિન્સ ચાર્લ્સની ચેરિટીએ ફંડ આપ્યું. લંડન. જેલમાં રહેલા કેદીઓમાં આશા અને હકારાત્મકતા પુનઃસ્થાપિત થાય તેવા પ્રયાસમાં પ્રિન્સ ઓફ વેલ્સની ચેરિટી યુવા કેદીઓ માટે યોગા, ધ્યાન અને બ્રેથ ફોકસ્ડ સ્ટ્રેચિસ માટે ભંડોળ આપી રહી છે. પ્રિન્સ જેની તરફેણ કરે તે ચેરિટીને ફંડ આપતી તેમની સંસ્થા પ્રિન્સ ઓફ વેલ્સ ચેરિટેબલ ફાઉન્ડેશન PWCF એ આ વર્ષે યોગા દ્વારા યુવા ગુનેગારોમાં સંવાદિતા સ્થાપવાના હેતુસર તૈયાર કરાયેલા પ્રોજેક્ટને ફંડ આપ્યું છે. સંસ્થાના 2018ના વાર્ષિક અહેવાલમાં જણાવાયું હતું કે ટ્રસ્ટીઓએ ધ્યાન અને યોગાના માધ્યમથી કેદીઓના આધ્યાત્મિક કલ્યાણના વિકાસ માટે પ્રિઝન ફિનિક્સ ટ્રસ્ટને નાની ગ્રાન્ટ £5,000 સુધીની મંજૂરી આપી હતી. આ અગાઉ ડચેસ ઓફ કોર્નવોલે યોગથી થતા લાભો વિશે વાત કરી જણાવ્યું હતું કે તેઓ પોતે તેમજ ડચેસ ઓફ સસેક્સ પણ યોગ કરે છે. બ્રિટિશ પરિવારનું દેવું સરેરાશ £15,400. લંડન. બ્રિટિશ પરિવારના શિરે દેવું નવા શિખરે પહોંચ્યું છે. યુકેના પરિવારોના શિરે હવે ક્રેડિટ કાર્ડ કંપનીઓ, બેંકો અને અન્ય ધિરાણકારોનું સરેરાશ £15,385નું દેવું છે, જેમાં ક્રિસમસના ગાળામાં કરાયેલા દેવાનો સમાવેશ કરાયો નથી. ટ્રેડ યુનિયન કોંગ્રેસ TUCના વાર્ષિક રિપોર્ટમાં જણાવાયું છે કે સરકાર દ્વારા વર્ષો સુધી કરકસર અને સ્થગિત કરાયેલા વેતનોના પરિણામે પરિવારોને કરજ લેવાની ફરજ પડી હોવાથી વર્ષ 2018માં તેમના દેવામાં જંગી વધારો જોવા મળ્યો હતો. TUCએ દેશની નાણાકીય સ્થિતિ વિશે જણાવ્યું છે કે 2018ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં બ્રિટિશ પરિવારોનું સંયુક્ત દેવું વધીને £428 બિલિયન પહોંચ્યું હતું. બ્રિટિશ પરિવારનું દેવું તેની અગાઉના 12 મહિનાના ગાળા કરતાં £886 વધ્યું હતું. આ આંકડામાં મોર્ગેજીસના બાકી લેણાનો સમાવેશ થતો નથી, પરંતુ સ્ટુડન્ટ્સ લોનનો સમાવેશ થાય છે. પારિવારિક આવકના હિસ્સામાં અસુરક્ષિત કરજનો હિસ્સો હવે 30.4% થયો છે, જે 2008ની નાણાકીય કટોકટીના 286 બિલિયન પાઉન્ડના શિખર કરતા ઘણું વધુ છે. તે સમયે સ્ટુડન્ટ્સ લોનમાં ટ્યુશન ફી વાર્ષિક 3,000 પાઉન્ડ હતી, જે આજે વધીને 9,250 પાઉન્ડ જેટલી છે. અસુરક્ષિત કરજ માટે મુખ્ય કારણોમાં જાહેર ખર્ચાઓમાં કાપ અને વર્ષો સુધી વેતનોની સ્થગિતતાને ગણાવી રિપોર્ટમાં જણાવાયું છે કે નાણાકીય કટોકટી અગાઉ સરખામણીએ બ્રિટિશ વર્કિંગ પરિવારોની હાલત સરેરાશ વધુ ખરાબ છે.
લંડન. વિદેશના વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો અને તેમના પરિવારના સભ્યો જ્યારે બ્રિટિશ વિઝા માટે અરજી કરે ત્યારે ચૂકવવા પડતા ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં વધારો કરાવવાને પગલે ભારતીયો સહિત બિન યુરોપિયન નાગરિકો માટેના યુનાઇટેડ કિંગડમના વિઝા મોંઘા થશે. યુનાઇટેડ કિંગડમના ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ 2015માં દાખલ કરવામાં આવ્યો હતો. આ સરચાર્જને પગલે યુકેમાં રોકાણ દરમિયાન નેશનલ હેલ્થ સર્વિસનો લાભ મળી શકશે. 2015થી 6 મહિના માટે ભારતીયો અને બિન યુરોપિયન નાગરિકોને વિઝા પરના સરચાર્જથી 6,000 લાખ પાઉન્ડથી વધુ એકત્ર કરાયા છે. હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 8 જાન્યુઆરી 2019થી ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ બમણો થશે એ વાતનું અમે સમર્થન કરીએ છીએ. અગાઉ આ સરચાર્જે દર વર્ષ દીઠ 200 પાઉન્ડ હતો, જે વધારીને 400 પાઉન્ડ થશે. જ્યારે વિદ્યાર્થીઓ અને યુથ મોબિલિટી સ્કીમ હેઠળ આ સરચાર્જ 150 પાઉન્ડ હતો, જે વધીને 300 પાઉન્ડ થશે. ઉદાહરણ તરીકે જોઈએ તો એક ભારતીય વ્યવસાયિકનો પરિવાર 4 સભ્યોનો હોય તો તેને દર વર્ષે 1,600 પાઉન્ડ ચૂકવવા પડશે. આ ઉપરાંત અન્ય વિઝા સંબંધિત ફી તો ચૂકવવાની રહેશે જ. જો કે યુકેમાં કાયદેસર વસવાટ બાદ પરમેનન્ટ રેસિડન્ટનો દરજ્જો મેળવશે તેના ઉપર આ સરચાર્જ લાગુ પડશે નહીં. આ વધારાનો બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિને વિરોધ કર્યો છે. આ એસોસિએશન હોમ સેક્રેટરી સાજિદ જાવેદને પત્ર લખી સરચાર્જને વધારો પડતો મૂકવા કહ્યું છે. સપ્તાહમાં બીમારીની 51,000 રજાઓ લેતા ઇંગ્લેન્ડના શિક્ષકો. લંડન. ઇંગ્લેન્ડમાં શિક્ષકોએ બીમારીના કારણે સપ્તાહમાં 51,000 રજા લીધી હોવાનો અંદાજ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન દ્વારા જાહેર કરાયો છે. ગત શૈક્ષણિક વર્ષમાં શાળાઓએ શિક્ષકોની બીમારીના કારણે 2 મિલિયનથી વધુ દિવસો ગુમાવ્યા હતા, જે શાળાકીય વર્ષના સપ્તાહ દરમિયાન 51,000 થવા જાય છે. ડીએફઈના અંદાજ અનુસાર શાળાઓએ તેની કિંમત 75 મિલિયન પાઉન્ડ જેવી ચૂકવવી પડે છે. બીમારીના કારણે ગુમાવાતા દિવસોનો લાભ લઈ સપ્લાય એજન્સીઓ શાળાઓનું શોષણ કરતી હોવાને આક્ષેપ લગાવાયો છે. નેશનલ એજ્યુકેશન યુનિયન આ નાણાકીય સંઘર્ષ કરી રહેલી શાળાઓ પાસેથી શિક્ષકો પૂરા પાડવા ભારે ફીસ વસૂલ કરતી સપ્લાય એજન્સીઓને અટકાવવાના પગલાં લેવા જણાવ્યું છે. એનએચએસ બોડી પાર્ટ સ્કેન્ડલનું વરવું સ્વરૂપ. એચઈએસના કોન્ટ્રાક્ટ્સમાં કોન્ટ્રાક્ટ્સ રદ. લંડન. એનએચએસ બોડી પાર્ટ સ્કેન્ડલનું વધુ ફરવું સ્વરૂપ બહાર આવ્યું છે. નોર્થ ટાઇનેસાઇડમાં હેલ્થ કેર એન્વાયરમેન્ટલ સર્વિસીસના મેડિકલ વેસ્ટના કચરાના નિકાલના સ્થળે સર્જિકલ ટ્રેનિંગમાં વપરાયેલા માનવ મસ્તકો, ધડ અને હાથપગ જેવા અવયવોથી ભરેલા ફ્રીઝ, કેન્સરની સારવારમાં વપરાતા ખતરનાક અને જોખમી ઔષધો તેમજ નકામી બનેલી નીડલ્સ સહિતનો ટનબંધ ક્લિનિકલ કચરો પ્રક્રિયા કરાયા વિના કોથળાઓમાં ભરાઈને પડ્યો છે, જેનો હજુ સુધી નિકાલ કરાયો નથી. ચેપ લગાવે તેવા ક્લિનિકલ વેસ્ટની ભારે દુર્ગંધ પ્રસરી રહી છે, જે માખીઓ અને જંતુઓને આકર્ષી રહી છે. એચઈએસ વિરુદ્ધ ક્રિમિનલ તપાસ હાથ ધરવામાં આવી છે. એનએચએસ ક્રોન્ડેલ સ્કોટલેન્ડ તેમજ ઇંગ્લેન્ડના 17 NHS ટ્રસ્ટ દ્વારા મેડિકલ કચરાનો નિકાલ કરવા હેલ્થ કેર એન્વાયરમેન્ટલ સર્વિસીસને અપાયેલા કોન્ટ્રાક્ટ રદ કરી નાખવામાં આવ્યા છે. હેલ્થ મિનિસ્ટર સ્ટીફન બાર્કલીએ જણાવ્યું હતું કે એચઈએસની સેવા બદલવા નવી વ્યવસ્થા કરવામાં આવી છે. કંપનીએ જવાબદારી નકારી કાનૂની ધમકી આપી. જો કે કંપનીએ શારીરિક અંગો સહિત ક્લિનિકલ વેસ્ટના પહાડ જેવા ટનબંધ કચરા માટે પોતે જવાબદાર હોવાનું નકારી તેના કોન્ટ્રાક્ટ રદ કરનારા યોર્કશાયરના 17 NHS ટ્રસ્ટો વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની વિચારણા કરતી હોવાનું જણાવ્યું છે. તેના મેનેજિંગ ડાયરેક્ટર ગેરી પેટીગ્રીઓએ જણાવ્યું હતું કે પરફોર્મન્સ મુદ્દાઓ પર કોઈ ચર્ચા વિના જ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યા છે અને કંપનીને તેની જવાબદારી પૂર્ણ કરવાની તક અપાઈ નથી. એન્વાયરમેન્ટ એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હેલ્થ કેન એન્વાયરમેન્ટલ સર્વિસીસને તેની ક્લિનિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ સહિતના 6 સ્થળોએ પર્યાવરણીય પરમિટ્સનો ભંગ કરેલો છે. વધારાના કચરાના નિકાલની અમારી કાર્યવાહી ચાલી રહી છે. અમે કંપની વિરુદ્ધ ક્રિમિનલ તપાસ પણ હાથ ધરી છે. એન્વાયરમેન્ટ એજન્સીએ સમર્થન આપી જણાવ્યું હતું કે સરકારે હસ્તક્ષેપ કર્યો તો અગાઉ કંપનીની 5માંથી 4 ફેસિલિટીમાં ક્ષમતા કરવા માનવ અંગો સહિત વધુ ક્લિનિકલ વેસ્ટ હતો. સ્કોટિશ એન્વાયરમેન્ટ પ્રોડક્શન એજન્સીએ પણ HESની ડંટી અને શોર્ટ સાઇટ્સ અને ક્રિમિનલ અપરાધો થયા છે કેમ તેની તપાસ આદરી છે. ગત વર્ષે હેલ્થ સર્વિસ જર્નલમાં કટસ્ટોફ કરાયો હતો કે HESની વેસ્ટ યોર્કશાયરની નોર્મન્ટન ફેસિલિટીના માનવ શરીરના અંગો સહિત વધારાનો કચરો 350 ટન હતો, જે કંપનીની 70 ટનની મર્યાદાથી 5 ગણો હતો. એન્વાયરમેન્ટ એજન્સીએ ગયા વર્ષે નોર્મન્ટન સાઇટને ઓછામાં ઓછી 13 વોર્નિંગ નોટિસ જારી કરી હતી. કંપનીના ન્યૂકેસલ સ્થિત પૂર્વ કર્મચારીએ વર્ષ 2000ના અંત સુધીના કેટલાક મહિનાઓની બેન્ટન ડિસ્પોઝલ સાઇટની નવી તસવીરો જાહેર કરતા સનસનાટી મચી ગઈ છે. કર્મચારીઓ દાવો કર્યો હતો કે બેન્ટન સાઇટ હજુ પણ ક્લિનિકલ ફાર્માસ્યુટિકલ અને સર્જિકલ વેસ્ટથી ભરેલી છે. ડેપોમાં મુખ્ય હોલમાં ક્લિનિકલ વેસ્ટના આશરે 60 કોથળા પડેલા દેખાય છે. આ ઉપરાંત સાઇટના યાર્ડમાં સંખ્યાબંધ ટેઇલરમાં પણ નિયમ વિરુદ્ધ ક્લિનિકલ વેસ્ટ ભરેલો છે.
અત્યાધુનિક સરદાર પટેલ હોસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે. અમદાવાદ 17મીએ મ્યુનિસિપાલિટી દ્વારા રૂપિયા 750 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા સજ્જ સરદાર પટેલ હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે. આ 18 માળની હોસ્પિટલની વિશેષતા એ છે કે 18મા માળના ટેરેસ પર પબ્લિક હોસ્પિટલમાં પહેલી વખત એર એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ છે. ઇમરજન્સીમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડતી વખતે હેલિકોપ્ટર ઉતરે ત્યારે બિલ્ડિંગમાં જર્ક આવે નહીં તે પ્રકારનું બાંધકામ છે. ઉલ્લેખનીય છે કે 1931માં 23 એકર જમીનમાં શરૂ થયેલી ઐતિહાસિક VS હોસ્પિટલના સંકુલમાં રિવરફ્રન્ટ તરફ 4.58 એકર જમીન મર્જ કરીને તેના પર 3 ટાવરનું 1.10 લાખ ચોરસ મીટર વિશાળ બાંધકામ આધુનિક સુવિધાથી સજ્જ અને નયનરમ્ય રીતે કરાયું છે. 1 ફ્લોર પર 1 ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલું બાંધકામ હોવાથી કુલ 18 ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલું બાંધકામ થયું છે. રાતના સમયે પણ હેલિકોપ્ટર ઉતારવાનું થાય તો તે માટે સિગ્નલ આપતી સ્પેશિયલ જર્મનીની એરપોર્ટ ઓથોરિટીએ અપ્રુવલ કરેલી HPI લાઇટો નખાય છે. બિલ્ડિંગના બાંધકામમાં રૂપિયા 582 કરોડનો અને મેડિકલ સાધનો પાછળ રૂપિયા 168 કરોડનો ખર્ચ કરાયો છે, જ્યારે હોસ્પિટલ ચલાવવા માટે દર વર્ષે રૂપિયા 350 કરોડની રકમ જોઈશે. હોસ્પિટલમાં 2000 ટનની ક્ષમતાનો AC પ્લાન્ટ નખાયો છે, જેના દ્વારા સ્પેશિયલ રૂમ, 32 ઓપરેશન થિયેટર, બ્લડ બેંક, ICU વોર્ડ સહિત જરૂરી તમામ જગ્યા વાતાનુકૂલિત રહેશે. જ્યારે જનરલ વોર્ડ અને ખુલ્લા પેસેજમાં TFA ટ્રીડેટ ફ્રેશ એર મળતી રહેશે, જે બહારના હવામાનથી 7 થી 9 ડિગ્રી નીચે હશે તેવો પ્લાન્ટ નખાયો છે. 7.5 મેગાવોટનું વીજળીનું સબસ્ટેશન અહીં ઊભું કરાયું છે, જેમાં બેકઅપની સુવિધા હોવાથી વીજળી જાય ત્યારે પણ ઇમરજન્સી તમામ સેવાઓ ચાલુ રહેશે. ન્યુમેરિક ટ્યુબ સિસ્ટમના 90 સ્ટેશન રખાયા છે, જ્યાંથી 1 સેકન્ડમાં 6 થી 8 મીટરની ઝડપે લોહીના સેમ્પલ, રિપોર્ટ, જરૂરી દવાઓની હેરફેર તથા ફ્લોરથી બીજા ફ્લોર વચ્ચે થઈ શકશે. કમિશનર વિજય નહેરા અને તેમની ટીમે 1.5 વર્ષમાં જે કામગીરી થાય તે 3 મહિનામાં દોડાદોડી કરીને પૂરી કરી છે. ₹12 કરોડનું 3 ટેસ્લા MRI મશીન, 128 સ્લાઇસ સીટી સ્કેન સહિત અતિઆધુનિક મશીનો વસાવવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલના ટેન્ડરમાં ભાગ લેવામાં રૂચિ નહીં રાખતી કંપનીઓને સામેથી બોલાવીને સમજાવી તમામ બાબતો ઉત્તમ કક્ષાની જ હોય તેના પર ખાસ ધ્યાન અપાયું છે. હોસ્પિટલમાં વિશ્વ કક્ષાની સુવિધા હોવા છતાં કોઈ પણ કોર્પોરેટ હોસ્પિટલ કરતાં તેના ચાર્જિસ અત્યંત નીચા રખાયા છે. જનરલ વોર્ડમાં 1 દિવસના ₹300, 2 સમય જમવાની સુવિધા સાથે છે. 1 રૂમમાં 2 બેડ હોય તેવા સેમી સ્પેશિયલ રૂમના ₹1500, ડિલક્સ રૂમના 2000 અને 5 સ્ટાર હોટલ જેવા વોર્ડમાં પેશન્ટ સાથે કુટુંબની વ્યક્તિને સુવાની અને માલસામાન રાખવાની સુવિધા રખાઈ છે. 2 બેડની વચ્ચે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગસવાળા વિદેશી મટીરિયલ્સના પડદા રખાયા છે. દરેક જનરલ વોર્ડ સાથે 1 આઇસોલેટેડ વોર્ડ રખાયો છે. 18મી માળે 357 વિદ્યાર્થીઓ બેસીને સ્ક્રીન પર ઓપરેશન થિયેટરમાં થતી શસ્ત્રક્રિયા જોઈ શકશે, તેમજ ડોક્ટરનો અવાજ સાંભળી શકશે. રાજ્યના આરોગ્ય સચિવને સ્વાઇન ફ્લૂ. ગાંધીનગર રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ સ્વાઇન ફ્લૂમાં પટકાયા છે. સિનિયર IAS અધિકારી પૂનમચંદ પરમારને શરદી અને તાવના લક્ષણ હોવાથી તેમનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમને H1N1ની સારવાર આપવાનું શરૂ કરાયું હતું. વાઇબ્રન્ટમાં આવેલા વિદેશી મહેમાનોને સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખાડાશે. ગાંધીનગર તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પતંગ ઉત્સવની ઉજવણી બાદ સરદારની આ વિશાળ પ્રતિમાના વૈશ્વિક પ્રમોશન માટે અનેક કાર્યક્રમોની જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આવી રહેલા વિદેશી મહેમાનોને કેવડિયામાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે લઈ જવાની તૈયારી પણ સરકારે કરી છે. વિદેશી મહેમાનો તેમની અનુકૂળતા મુજબનો સમય નક્કી કરશે તે પ્રમાણે તેમને સ્ટેચ્યુની મુલાકાત લઈ જવામાં આવશે. રાષ્ટ્રપ્રમુખોને લઈ જવા માટે હેલિકોપ્ટરની સુવિધા પૂરી પડાશે. વાઇબ્રન્ટમાં ભાગ લેવા આવી રહેલા વિદેશી મહેમાનોને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ મુલાકાત લેવા સરકાર તરફથી આમંત્રણ આપ્યું છે. પ્રવાસન નિગમના MD જેનુ દેવને કહ્યું કે અમે વિદેશી મહેમાનોને આમંત્રણ આપ્યું છે, તેઓ તેમનું શિડ્યુઅલ અમને મોકલશે, તે પ્રમાણે તેમના માટે સરકાર તરફથી વ્યવસ્થા કરાશે. બીજી તરફ સૂત્રોએ જણાવ્યું હતું કે વિવિધ રાષ્ટ્રપ્રમુખો સહિતના મહાનુભાવો સ્ટેચ્યુની મુલાકાતે જવા ઈચ્છતા હશે તો તેમના માટે ખાસ હેલિકોપ્ટરની સુવિધા ગાંધીનગર અથવા અમદાવાદથી કરાશે. ઉપરાંત અન્ય મહાનુભાવોને તેમના પ્રોટોકોલ મુજબ લક્ઝુરિયસ કારની પણ વ્યવસ્થા કરાશે. વાઇબ્રન્ટમાં વિશ્વની પ્રથમ ઉડતી કાર. વાઇબ્રન્ટ સમિટ દરમિયાન નેધરલેન્ડની કંપની પાલવી વિશ્વની પ્રથમ ઉડતી કાર રજૂ કરશે. આ કાર રસ્તા પર ડ્રાઈવ કરતી વખતે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે અથવા આકાશમાં 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. નેધરલેન્ડના નાણાં પ્રધાન મેનો સ્નેલના વડપણ હેઠળના ડેલિગેશનમાં પાલવીના પ્રતિનિધિઓ સામેલ રહેશે. સુરતને પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શારજાહની મળશે, વડાપ્રધાન હસ્તે લોકાર્પણ. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તરણની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલે છે. અહેવાલો પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ એરપોર્ટનું 30મી જાન્યુઆરીએ લોકાર્પણ કરશે અને સુરત શારજાહની પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી પણ અપાશે. ઉલ્લેખનીય છે કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રારંભ માટે અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ કરાવવા સુરતીઓએ અનેક મોરચે લડાઈ લડી હતી. આખરે તેમની મહેનત રંગ લાવી છે. એરપોર્ટ ઓથોરિટીના હાલના અહેવાલ પ્રમાણે પહેલી ફ્લાઇટ સુરત શારજાહની શરૂ થશે. આ ઉપરાંત ડોમેસ્ટિક ફ્લાઇટ્સની પણ નવી કનેક્ટિવિટી માટે પણ ઘણી એરલાઇન્સ રસ લઈ રહી છે. નોટિફિકેશન બહાર પડશે. જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં સુરત એરપોર્ટ ઉપર કસ્ટમ ક્લિયરન્સ માટેની સુવિધા શરૂ કરવા માટેનું નોટિફિકેશન બહાર પડી જશે. રનવેના ઇન્ટરનેશનલ એરપોર્ટના સ્ટાન્ડર્ડ પણ આ એરપોર્ટ પર જળવાઈ જતા હોવાથી એર ઇન્ડિયા ઉપરાંત સ્પાઇસ જેટ અને એર એશિયા તરફથી ઘણા પણ સુરતથી ફ્લાઇટ શરૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ભવિષ્યમાં સુરતથી વિદેશની વધુ ફ્લાઇટના સંદર્ભે બેંકોક દુબઈની પણ ફ્લાઇટ્સ ચાલુ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. એરપોર્ટની સુવિધામાં વધારો. એરપોર્ટ પર તમામ પ્રકારના સ્કેનર્સથી માંડીને ઓફિસર્સને માટેની ચેમ્બર્સ, સ્ટ્રોંગ રૂમ, ઇન્ટ્રોગેશન રૂમ જેવી તમામ બાબતોને સાંકળીને એરપોર્ટ ઉપર કસ્ટમ ક્લિયરન્સ માટેની વ્યવસ્થા ઊભી કરવાની તૈયારીને છેલ્લો ઓપ અપાઈ રહ્યો છે. એરપોર્ટ ઉપર વિમાનોને લેન્ડ થવા માટે જે મોટા બિલ્ડિંગો નડતરરૂપ છે તેને માટે પાલિકા અને એરપોર્ટ ઓથોરિટીની જોઈન્ટ કમિટી બનાવાઈ છે. જો તેમાં અડચણરૂપ જણાય તો તેવી ઊંચી ઇમારતોને દૂર કરવા માટેની તજવીજ કરવામાં આવશે. એટલું જ નહીં, સુરત એરપોર્ટ ઉપર હજુ વધુ એર કનેક્ટિવિટી શરૂ થાય તે માટેના પ્રયત્નો જારી છે.
11 વર્ષની વયે બોન કેન્સરના કારણે પગ કપાવ્યો, નકલી પગના સહારે સફળ મોડલ બની. 11 વર્ષની વયે ફિલોડેલ્ફિયાની ટેસા સિન્ડર બોન કેન્સરનો શિકાર બની હતી. તેના પગ કપાવી નાખવા પડ્યા હતા, પણ ટેસા હિંમત ન હારી કૃત્રિમ પગના સહારે મેડિકલ મોડેલિંગ શરૂ કર્યું. આજે તે માત્ર સફળ મોડલ નથી, પરંતુ તેના જેવા અન્ય લોકો માટે પ્રેરણા સમાન છે. વર્ષ 2000માં 11 વર્ષની વયે જમણી જાંઘના હાડકા સુધી બોન કેન્સર ફેલાઈ ગયું હતું. તેણે જીવને જોખમ ન થાય તે માટે તાત્કાલિક તેનો પગ કપાવી નાખવો પડ્યો હતો. એ પછી પણ સંઘર્ષનો અંત ન આવ્યો. બોડી ઇમેજની સાથે વાળ ખરવા લાગ્યા. જોકે ટેસા નકલી પગને સહારે ચાલવા લાગી અને મોડેલિંગ પણ શરૂ કર્યું. 29 વર્ષની વયે આજે ટેસા પ્રખ્યાત મોડેલ છે. ટેસા હવે કહે છે કે 11 વર્ષની વયે લીધેલા નિર્ણયે મને નવ જીવન આપ્યું છે. હું પહેલા કરતાં વધુ સુંદર હોવાનું મહેસૂસ કરું છું. મારા જીવનમાં એવી ઘણી ક્ષણો આવી જ્યારે હું નકલી પગનો ઉપયોગ કરવા માંગતી ન હતી, પરંતુ પછી મેં વિચાર્યું એવી કોઈ ચીજ જેને બદલી ન શકાતી હોય તો તેના પર ગુસ્સો ન કરવો જોઈએ. તેથી એવી રીતે જીવન વિતાવો જે જીવન આપણને મળ્યું છે. ભારતમાં 4 વર્ષથી અસી સહિષ્ણુતા, 2019માં પરિવર્તન આવશે. રાહુલ, દુબઈ. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનું તાજેતરમાં દુબઈની મુલાકાત દરમિયાન ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી 11મી અને 12મી એમએ દિવસ માટે દુબઈ અને અબુધાબીની મુલાકાતે હતા. રાહુલ ગાંધીએ અખાતી દેશોમાં વસતા ભારતીય મજૂરો અને કામદારોની મુલાકાત લીધી હતી. રાહુલે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે હું તમારી સમસ્યાઓને સંભાળવા માટે અહીં આવ્યો છું, મન કી બાત કરવા માટે નહીં. છેલ્લા 4 વર્ષથી ભારતમાં અસહિષ્ણુતાનું માહોલ છે અને હવે આ વર્ષે 2019માં લોકસભાની ચૂંટણીમાં પરિવર્તન જોવા મળશે અને દેશમાં સહિષ્ણુતા આવશે. રાહુલે અહીં લેબર કોલોનીમાં ભારતીય કામદારો અને મજૂરોને કહ્યું હતું કે મને ખ્યાલ છે કે તમે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. તમે બહુ જ મહેનતપૂર્વક કામ કરો છો અને પૈસાની બચત કરીને તેને પોતાના પરિવાર માટે મોકલો છો. હાલ તમે આ દુબઈમાં જે મોટી મોટી ઇમારતો અને મોટા એરપોર્ટ વગેરે જોઈ રહ્યા છો તે તમારી મહેનત અને પરસેવાને કારણે છે. તમારી વગર આ શક્ય જ નહોતું. દરેક ભારતીયોને તમારા પર ગૌરવ છે. હું પણ તમારી જેમ જ એક આમ નાગરિક છું અને હંમેશા તમારી સાથે ખભે ખભો મિલાવીને ઊભો છું. જંગની શરૂઆત થઈ ગઈ છે અને આપણે જીતવા જઈ રહ્યા છે. રાહુલે આ નિવેદન લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કર્યું હતું. કેન્યાની 5-સ્ટાર હોટલ પર હુમલામાં 14ના મોત. નાઇરોબી. પૂર્વ આફ્રિકાના દેશ કેન્યાની રાજધાની નાઇરોબીમાં 5-સ્ટાર હોટલ કોમ્પ્લેક્સ પર 15મીએ હુમલો થયો હતો અને અહેવાલ પ્રમાણે આ ઘટનામાં 14 લોકોના મૃત્યુ થયા હતા. જોકે બંધક બનેલા લોકોને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. કેન્યાના રાષ્ટ્રપતિ ઉહુરુ કેન્યાટાએ કહ્યું કે રાજધાની નાઇરોબીમાં કટ્ટરવાદીઓએ બાનમાં લીધેલી હોટલ પરનો કબજો છોડ્યો છે અને હુમલાખોરોને મારી નંખાયા છે. અગાઉ શહેરના વેસ્ટલેન્ડ્સ વિસ્તારમાં આવેલી આ હોટલમાં 2 વિસ્ફોટ અને ગોળીબાર થવાનો અવાજ સંભળાયો હતો. હુમલામાં 30 લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સોમાલિયાના ઉગ્રવાદી જૂથ અલ શબાબે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ચીને આખા ભારત પર નજર રાખી શકાય તેવી રડાર સિસ્ટમ વિકસાવી. બેઇજિંગ. ચીને કોમ્પેક્ટ સાઇઝની એક એવી આધુનિક દરિયાઈ સ્ટ્રડર સિસ્ટમ વિકસાવી છે કે જે સમગ્ર ભારત પર સતત નજર રાખી શકે છે. તાજેતરમાં મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો કે ચીને ઘર આંગણે વિકસાવેલી આ રડાર સિસ્ટમ દ્વારા ચીનનું નૌકાદળ દેશના દરિયાઈ ભાગો પર સંપૂર્ણપણે નજર રાખી શકશે. સાથે જ આ સિસ્ટમ દુશ્મનોના જહાજો, વિમાનો અને મિસાઇલોથી આવનાર ખતરા અંગે સૈન્યને હાલની ટેકનોલોજીની તુલનાએ ખૂબ વહેલા એલર્ટ કરી દેશે. ભારતવંશી ધ્રુવ પ્રભાકર વર્લ્ડ મેમરી ચેમ્પિયન સિંગાપોર. સિંગાપોરમાં રહેતા ભારતીય મૂળના વિદ્યાર્થી ધ્રુવ પ્રભાકરે તાજેતરમાં હોંગકોંગમાં યોજાયેલી વર્લ્ડ મેમરી ચેમ્પિયનશીપમાં 2 ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. 12 વર્ષના ધ્રુવે સ્ટુડન્ટ્સ કેટેગરીમાં નેમ્સ એન્ડ ફેસીસ, જ્યારે રેન્ડમ વર્ડ્સ વિભાગમાં 56 પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડ્યા છે. એ સ્પર્ધામાં ચીન, ભારત, તાઇવાન, રશિયા અને મલેશિયા વિવિધ દેશોના 260 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સિંગાપોરમાંથી માત્ર ધ્રુવે આ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. તેણે 15 જ મિનિટમાં 87 લોકોના નામ અને તેમના ચહેરા યાદ કરી લીધા હતા. મેમરી સંબંધિત તાલીમ લેવાનું તેણે હજી ગયા ઓક્ટોબર મહિનામાં જ શરૂ કર્યું છે. તે રોજના 4-6 કલાક નંબરો અને કાર્ડ્સની ગોઠવણીઓને મેમોરાઇઝ કરવાની સઘન તાલીમ લેતો હતો. મેમરી પેલેસ બનાવવાની રોમન ટેકનિકમાં નિપુણ ધ્રુવે 1/2 કલાકમાં 1155 બાઇનરી ફિગર્સ પણ યાદ કરી લીધી હતી. મેમરી પેલેસ ટેકનિકનો ઉપયોગ કરીને વ્યક્તિ કે વસ્તુ તથા ઘટનાઓની તસવીરો મગજના જુદા જુદા હિસ્સામાં સંગ્રહિત કરી શકાય છે. વિજેતા જાહેર થયા બાદ ખુશખુશાલ ધ્રુવે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે યાદ શક્તિ વધારવા માટે તેને ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત દિવસ દરમિયાન કલાકો સુધી અભ્યાસ કરવો પડતો હતો. તેના પિતા મનોજ પ્રભાકર વ્યવસાયે એન્જિનિયર અને ઘણા વર્ષોથી સિંગાપુરમાં રહે છે. તેમણે કહ્યું કે મેમરી વધારવા માટે ધ્રુવ ઓછામાં ઓછા 2 કલાક નિયમિત પ્રેક્ટિસ કરે છે. મિશનમાં શ્યામ ભાસ્કરનું મહત્વનું યોગદાન. વોશિંગ્ટન. અંતરિક્ષમાં જઈને ભારતનું નામ રોશન કરનાર કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ નામ જાણીતા છે. હવે ભારતને ગૌરવ અપાવવાનું આવું જ કામ મુંબઈના શ્યામ ભાસ્કરને કર્યું છે. શ્યામ ભાસ્કરને અમેરિકી અવકાશ સંસ્થાના નાસાના ઐતિહાસિક ફ્લાય બાય મિશન ન્યૂ હોરાઇઝન સ્પેસક્રાફ્ટના નેવિગેશનમાં મહત્વનું યોગદાન અપાયું છે. મિશનના ભાગરૂપે ન્યૂ હોરાઇઝન સ્પેસક્રાફ્ટ 1 જાન્યુઆરીના રોજ અજ્ઞાત ઓબ્જેક્ટ અલ્ટિમા થુલે પાસેથી પસાર થયું હતું. અલ્ટિમા થુલે આપણી સોલાર સિસ્ટમમાં સૌથી દૂરના અંતરે આવેલો પદાર્થ છે. ન્યૂ હોરાઇઝનને જાન્યુઆરી 2006થી પૃથ્વીમાં છોડાયું છે. 97 વર્ષીય પ્રિન્સ ફિલિપનો કાર અકસ્માતમાં બચાવ, 2 મહિલાને ઈજા. લંડન ડ્યુક ઓફ એડિનબરા પ્રિન્સ ફિલિપનો ગુરુવાર 18 જાન્યુઆરીએ કાર અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો હતો. ક્વીનની સેન્ડ્રિયમ એસ્ટેટ નજીક પ્રિન્સની લેન્ડ રોવર કાર સાથે કિયા કારની અથડામણ થઈ હતી. અકસ્માત થતાં જ લેન્ડ રોવર ઊંધી પડીને સીધી થઈ દૂર ફંગોળાઈ હતી. કારમાં 2 મહિલા અને નાનો બાળક હતા. પ્રિન્સ ફિલિપ 97 વર્ષની વયે પણ જાતે કાર હંકારે છે તેનો વિવાદ સર્જાયો છે અને નોરફોક પોલીસે તપાસ આરંભી છે ત્યારે તેમને પોતાનું ડ્રાઇવિંગ લાયસન્સ પરત કરવાની ફરજ પણ પાડી શકાય તેમ છે. પત્ની વિક્ટોરિયા સાથે પ્રવાસ કરતા બેરિસ્ટર રોય વર્માને સૌ પ્રથમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કિયા કારમાંથી ધુમાડો આવી રહ્યો હતો અને પાછળની સીટમાં બાળક રોતું હતું. કિયાની મહિલા ડ્રાઈવર એલી ટાઉનસેન્ડ અને અન્ય મહિલા એમા ફેરવેધરને ઈજા પહોંચી હતી અને અન્ય વ્યક્તિ બાળકને બહાર કાઢ્યા પછી અન્ય વાહન તરફ ગયા હતા. સાક્ષીઓએ અકસ્માત અંગે જણાવ્યું હતું કે પ્રિન્સ અકસ્માત પછી લોહિયાળા થયા હતા અને ગભરાયેલા હતા. તેમનો પગ ફસાઈ ગયો હતો અને તેઓ મને બહાર કાઢવાની વિનંતી કરતા હતા. એક સાક્ષીએ જણાવ્યું હતું કે અકસ્માત પછી પ્રિન્સને સ્થિર થતાં 10 મિનિટ લાગી હતી. આ પછી તેમણે અન્ય લોકોના ખબર અંતર પૂછ્યા હતા. તેઓ ચિંતાગ્રસ્ત જણાયા હતા અને કહ્યું હતું કે આઈ એમ સચ અ ફૂલ. ડ્યુક ઓફ એડિનબરાની લેન્ડ રોવર સાથે કારની અથડામણ પછી 45 વર્ષીય એમા ફેરવેધર, 28 વર્ષીય માતા એલી ટાઉનસેન્ડ અને તેનું 9 વર્ષનું બાળક સદનસીબે જીવતા રહ્યા હતા. એક સગાએ જણાવ્યું હતું કે કાર અકસ્માત પછી મિસિસ ટાઉનસેન્ડ ઘણા ગભરાયેલા અને આઘાતગ્રસ્ત હતા. તેમની 58 વર્ષીય માતા ડેબોરાએ ઉમેર્યું હતું કે તેમનો પરિવાર અકસ્માત અને પ્રિન્સ ફિલિપને દોષી ગણાવતો નથી અને આઘાતજનક પરિસ્થિતિમાંથી બહાર નીકળવા ધ્યાન આપી રહ્યો છે. બકિંગહામ પેલેસ દ્વારા જણાવ્યું હતું કે 2 ઈજાગ્રસ્ત મહિલા સાથે સંપર્ક પછી તેમને શુભેચ્છા વ્યક્ત કરાઈ હતી, જોકે માફી અંગે કોઈ સમર્થન મળ્યું નથી. જોકે પ્રિન્સ ફિલિપ હજુ સુધી અકસ્માત વિશે માફી માગી ન હોવાથી રોષ પ્રવર્તી રહ્યો છે. જોખમી અકસ્માત પછી પણ પ્રિન્સ ડ્રાઇવિંગ કરવાનું ચાલુ રાખવા માગે છે ત્યારે બકિંગહામ પેલેસ પરના તેમના પર હસ્તક્ષેપ કરવાના ભારે દબાણ હેઠળ છે. પ્રિન્સ ચાર્લ્સ સહિત શાહી પરિવારજનો અકસ્માતમાં સંકળાયેલા બધા માટે ચિંતિત જણાયા હતા. ક્વીન અથવા પ્રિન્સ ચાર્લ્સે ડ્રાઇવિંગ છોડી દેવા પ્રિન્સને દબાણ કર્યું હતું કે કેમ તે વિશે પેલેસ દ્વારા કશું જણાવાયું નથી. નોકરીઓમાં ભેદભાવનો શિકાર બનતા વંશી લઘુમતી ઉમેદવારો. લંડન. છેક 1960ના દાયકાથી અશ્વેત અને સાઉથ એશિયન મૂળના બ્રિટિશરોએ નોકરી મેળવવા સંઘર્ષ કરવો પડે છે તેમાં હજુ કોઈ બદલાવ આવ્યો નથી. યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડની ન્યૂ ફિલ્ડ કોલેજના સેન્ટર ફોર સોશિયલ ઇન્વેસ્ટિગેશનના નિષ્ણાતોનો અભ્યાસ જણાવે છે કે શ્વેત બ્રિટિશ મૂળના સરેરાશ 24% ઉમેદવારોને નોકરીદાતા તરફથી હકારાત્મક પ્રતિભાવ સાંપડે છે. તેની સરખામણીએ તેમના જેવા જ સીવી અને કવર લેટર્સ હોવા છતાં 15% વંશી લઘુમતી ઉમેદવારને જ હકારાત્મક પ્રતિભાવ મળે છે. બ્રિટિશ મૂળના વ્હાઇટ ઉમેદવારની સરખામણીએ વંશી લઘુમતી ઉમેદવારે હકારાત્મક પ્રતિભાવ મેળવવા 80% વધુ અરજીઓ મોકલવી પડે છે. ચાલો પ્રોજિસ ફોન્સ ડિરેક્ટરી હવે માત્ર ઓનલાઈન. લંડન. દાયકાઓ સુધી બ્રિટનના ઘરોની અભરાઈઓને શોભાવતી દળદાર યલો પેજીસ ફોન ડિરેક્ટરી હવે જોવા મળશે નહીં. પ્રકાશકોએ હવે યલો પેજીસ ડિરેક્ટરીને સંપૂર્ણ ડિજિટલ સ્વરૂપ આપતા તેનું પ્રકાશન બંધ કરવામાં આવ્યું છે અને અભિનેતા જેમ્સ નેસ્બિટે 18 જાન્યુઆરીએ બ્રાઇટનમાં આખરી નકલોનું વિતરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સૌ પહેલાં બ્રાઇટનમાં જ 1966માં યલો પેજીસ ડિરેક્ટરીનું પ્રકાશન કરાયું છે. એકાઉન્ટન્ટથી માંડી A to Z સુધી તમામ ચીજ વસ્તુઓના ફોન નંબર્સ માટે બોલબાલા ધરાવતી અને યાદગાર વિજ્ઞાપનો માટે પ્રસિદ્ધ યલો પેજીસ ફોન ડિરેક્ટરીમાં અભિનેતા જેમ્સ નેસ્બિટ ઘણી જાહેરાતો સાથે સંકળાયેલો હતો. નેસ્બિટે મજાકમાં કહ્યું હતું કે ડિરેક્ટરી ઘરના ફર્નિચરનો હિસ્સો હતો અને ઘણા કામ માટે વપરાતી હતી. મારી માતા મને મારવા તેનો ઉપયોગ કરતી હતી. મારી ગર્લફ્રેન્ડ પણ આવો જ ઉપયોગ કરતી હતી. ડિરેક્ટરીની આખરી નકલો મેળવવામાં 2 બિઝનેસનો પણ સમાવેશ થયો હતો જેમણે પ્રથમ EU થી છેક સુધી જાહેરાતો આપી હતી. પછી પ્રથમ ઇસ્યુથી અત્યાર સુધી 1 ટ્રિલિયન જેટલા પાના પર છપાયેલી 1 બિલિયન નકલો સમગ્ર દેશમાં 27 મિલિયન સરનામા પર પહોંચાડાતી હતી. સૌ પ્રથમ બુક પોસ્ટ ઓફિસ દ્વારા પ્રકાશિત કરાઈ હતી અને આજે અલગ અલગ વિસ્તારો માટે કુલ 104 એડિશન છપાતી હતી.
દેશનું પ્રથમ અવકાશ મિશન ગગનયાન વેરાવળ નજીક ઉતરે તેવી શક્યતા. અમદાવાદ. દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા થવા નિમિત્તે 2022ની સાલમાં ઇસરો દ્વારા દેશનું પ્રથમ માનવીય અવકાશ મિશન ગગનયાન લોન્ચ કરવામાં આવશે. 2 કે 3 અવકાશ યાત્રીઓ અવકાશમાં 7-8 દિવસ રહેશે અને પરત આવે ત્યારે તેમની કેપ્સ્યુલ વેરાવળ નજીકના અરબી સમુદ્રમાં ઉતરે તેવી શક્યતા છે. ઇસરોએ ચંદ્રયાન મોકલ્યું હતું, હવે ત્યાં રોવર મોકલવા તૈયારીઓ શરૂ કરી છે. મંગળયાન પણ પ્રથમ પ્રયાસમાં મોકલ્યું છે. ત્યાં અવકાશમાં માનવ સહિત યાન છોડવા ઇસરોએ તૈયારી શરૂ કરી છે. 15 ઓગસ્ટ આસપાસ માનવ સાથેનું ગગનયાન અવકાશમાં મોકલવામાં આવે તેવી શક્યતા છે. ગગનયાન 5 થી 7 દિવસ સુધી અવકાશમાં રહેશે. 7 દિવસ બાદ ગગનયાન જ્યારે પૃથ્વી પર પરત ફરે ત્યારે તેને ક્યાં ઉતારવું તેના સંભવિત સ્થળમાં સૌરાષ્ટ્રના વેરાવળ નજીકનો અરબી સમુદ્ર હોઈ શકે છે તેમ ઇસરોના ડેપ્યુટી ડાયરેક્ટરે વાયબ્રન્ટ સમિટમાં પ્રવચન કરતા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અમે બે ત્રણ બીજી સાઇટ પણ નક્કી કરી છે જેમાં ગોવા અને બંગાળની ખાડીનો સમાવેશ થાય છે. 70,000 ફૂટ પછી અવકાશની હદ, ગગનયાન ઇસરો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અવકાશમાં 70,000 ફૂટ પછી અવકાશની હદ શરૂ થાય છે, મતલબ ઓછામાં ઓછું 70,000 ફૂટ ઊંચે સુધી તો યાન મોકલવું જ પડે. ગગનયાન કદાચ તેના કરતાં પણ વધુ ઊંચાઈ સુધી મોકલાશે. ગગનયાનમાં 3 અવકાશયાત્રીને મોકલવામાં આવશે, સજ્જ પાયલટની જ પસંદગી કરવામાં આવશે. અવકાશયાત્રી તરીકે સ્વાભાવિક રીતે એરફોર્સના પાયલોટમાંથી પસંદગી થશે, કેમ કે પાયલોટ સામાન્ય રીતે 50,000 થી 60,000 ફૂટની ઊંચાઈ સુધી વિમાન ઉડાડતા હોય છે. પરંતુ અવકાશમાં સફર કરવી એ અલગ પ્રક્રિયા છે. યાન ઉપર ઉડે ત્યારે અવકાશમાં યાત્રીના શરીર પર ભયંકર દબાણ આવે અને મગજમાં લોહીની સ્થિતિ પણ બદલે, તેથી તેના પર દેખરેખ જરૂરી રહે છે. માનવ શરીર કેટલી ગ્રેવિટી સહન કરી શકે તે અંગે રિસર્ચ પણ જરૂરી છે. તેથી અવકાશયાત્રી પાયલોટ માત્ર શારીરિક જ નહીં પરંતુ મગજથી પણ મજબૂત હોવો જોઈએ. આવા અનેક પરિબળોમાંથી જે પાયલોટ પાર ઉતરશે તેને જ અવકાશયાત્રી તરીકે મોકલવામાં આવશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ. ગાંધીનગર 19 અને 20 મે મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી વધીને 35 ડિગ્રી સુધી પહોંચ્યા બાદ હવામાં વધેલા ભેજના પ્રમાણની સાથોસાથ 21 મે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ક્યાંક ક્યાંક કમોસમી વરસાદ પડ્યો હતો. આ માવઠાને કારણે ખેતરોમાં પાકને નુકસાન થવાની સાથોસાથ જનજીવનને પણ અસર પહોંચી હતી. 21 મે મોરબી, ચંચાપાર, ખંભાળિયા, ઓખામંડળ, દેવભૂમિ, દ્વારકા, સરા અને પોરબંદર સહિતના વિસ્તારોમાં માવઠાએ પરેશાની વરસાવી હતી. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ થયો હતો. બાપ તરીકે ખરો ન ઉતરું તો સમાધિ લઈશ, મોરારી બાપુ. તલ ગાજરડા. ગણિકાઓની હાજરીમાં જ એકત્ર થયેલું ભંડોળ મોરારી બાપુએ 17 મે ચિત્રકૂટધામમાં ગણિકાઓને આપી દેવાનું સત્કાર્ય કર્યું હતું. આ સમયે મોરારી બાપુએ વધુ એક વખત કહ્યું હતું કે અયોધ્યામાં કરેલી માનસ ગણિકા મારે મન કુંભસ્થાન સમાન છે. એક એક ગણિકા મારી દીકરી છે અને મારી તેમના પ્રત્યે બાપ તરીકેની ફરજ છે. તમને ક્યારેય એમ થાય કે અમારે ક્યાં જાઉં તો તલ ગાજરડા આવી જાજો. આ બાપનું ઘર છે, પૂરું માન પૂરું સન્માન મળશે. બાપ તરીકે ખરો ન ઉતરું તો સમાધિ લઈશ. બાપ પણ ક્યારે આ ઘરને પારકું ઘર ગણતા નહીં. અયોધ્યામાં યોજાયેલી માનસ ગણિકા રામકથા સમયે જે ધન એકઠું થયું હતું એ રકમમાં રૂપિયા 11 લાખનું ભંડોળ ઉમેરીને કુલ રૂપિયા ગણિકા કલ્યાણ ભંડોળ એકઠું થયું હતું, જે મોરારી બાપુએ એવી તમામ સંસ્થાઓને અર્પણ કર્યું જે ગણિકાના કલ્યાણ અર્થે કામ કરે છે. મોરારી બાપુએ કહ્યું હતું કે આ દીકરીઓનો સમાજે તિરસ્કાર કર્યો પણ તેમણે કોઈના માટે લાગણી દેખાડી એ જ પ્રેમ છે. તેમણે કોઈના માટે આંસુ પાડ્યા એ કરુણા છે અને આજે પણ તેઓ જીવન નિર્વાહ માટે ઝઝૂમે છે એ સત્ય છે. આ સત્ય પ્રેમ અને કરુણા જ જીવન છે જેને હવે ઉજાગર કરવાનું છે. કાર્યક્રમમાં મુંબઈ, કાનપુર, ગ્વાલિયર, રાજકોટ અને કલકત્તાની ગણિકાઓથી હાજર હતી. બાપુએ કહ્યું હતું કે જો કોઈ ગણિકાને લગ્ન કરવા હશે તો તેણે ચિત્રકૂટ ધામમાં જાણ કરવાની રહેશે. દર કારતક માસમાં અહીં લગ્ન થાય છે, એમાં આ દીકરીના લગ્ન પણ ધામધૂમથી થશે.
વાયબ્રન્ટ ગુજરાત સમિટ હવે ખરા અર્થમાં ગ્લોબલ ઇવેન્ટ. વડાપ્રધાન. ગાંધીનગર. વાયબ્રન્ટ ગુજરાત સમિટ હવે ખરા અર્થમાં ગ્લોબલ ઇવેન્ટ બની ગયો છે. વિદેશી કંપનીઓ પહેલાં દેશની રાજધાનીમાં નવા એકમો નાખવા માટે આવતી હતી. હવે આ મૂડીરોકાણકારો 8 રાજ્યોની રાજધાની સુધી પહોંચી ગયા છે. દેશના 8 રાજ્યોએ વાયબ્રન્ટ સમિટનું અનુકરણ કર્યું છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા 4.5 વર્ષમાં તેમની સરકારે કરેલા ફેરફારોને પરિણામે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આકર્ષવાની બાબતમાં ભારત વિશ્વનો સૌથી વધુ ઓપન દેશ બની ગયો છે. પાટનગર, ગાંધીનગરમાં શોપિંગ એ ન્યૂ ઇન્ડિયાના સૂત્ર સાથે યોજાયેલી ગુજરાત ગ્લોબલ સમિટ 2019ના ઉદઘાટન સત્રને સંબોધતા તેમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે દેશના મોટાભાગના સેક્ટરમાં સીધા વિદેશી મૂડીરોકાણ FDIને છૂટે આપી દેવામાં આવી છે. ભારતનું અર્થતંત્ર અત્યારે હાઈ ગ્રોથ પીચ પર આવી ગયું છે. છેલ્લા 4.5 વર્ષમાં 253 બિલિયન US ડોલરનું રોકાણ ભારતમાં આવ્યું છે. આ જ બતાવે છે કે ભારતમાં બિઝનેસ કરવાની વિદેશી કંપનીઓ માટે એક મોટી તક છે. સ્ટાર્ટઅપના સાહસ માટે પણ એક સારું સ્ટેજ ભારત અને ગુજરાત પૂરું પાડી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ભારતના ઉદ્યોગોને ડિજિટલ પ્રોસેસ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તથા સિંગલ પોઈન્ટ ઇન્ટરફેસ તરફ લઈ જવામાં સફળતા મેળવી છે, તેમજ સરકારી નિયંત્રણો ઓછામાં કરી દીધા છે. આ રીતે દેશ અને દુનિયાના ઉદ્યોગ સાહસિકોને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડી છે અને ભારતના વેપાર ઉદ્યોગને વૈશ્વિક ફલક પર વધુ કોસ્ટ કોમ્પિટિટિવ બનાવ્યો છે. તેમણે કહ્યું હતું કે દેશમાં છેલ્લા 4 વર્ષનો સરેરાશ GDP દર 7.3% આસપાસ રહ્યો છે, જે 1991ની પછીનો સારામાં સારો દર છે. દેશ વિદેશના પ્રતિનિધિઓ અને ભારતના ઉદ્યોગપતિઓએ મૂડીરોકાણની તેમજ હાલમાં કાર્યરત પ્રોજેક્ટના વિસ્તરણની કરેલી જાહેરાતોને આવકારતા વડાપ્રધાને દેશ અને દેશના વહીવટીતંત્રને વીર રિફોર્મ પરફોર્મ ટ્રાન્સફોર્મ અને ફર્ધર પરફોર્મનો નવો મંત્ર આપ્યો હતો. ઔદ્યોગિક સાહસ કર્યા પછી પરિસ્થિતિ પ્રતિકૂળ બને ત્યારે ઉદ્યોગોને કાયદાની કડાકૂટમાં વર્ષો સુધી અટવાવું ન પડે તે માટે NCLT નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ તેમજ ઇન્સોલ્વન્સી એન્ડ બેંકક્રપ્સી કોડના માધ્યમથી એક્ઝિટ રૂટ આપ્યો હોવાનો તેમણે ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. અમેરિકામાં શીખ હેટ ક્રાઇમનો શિકાર. ન્યૂયોર્ક. અમેરિકાના ઓરિગનમાં એક સ્ટોરમાં કામ કરતા શીખ હરવિન સીડ ડોડ પર 14મીએ વંશી હુમલો થયો હતો. હુમલાખોરની ઓળખ એન્ડુ રેમેજ ઉંમર 24 તરીકે થઈ છે. કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોના આધારે સૂત્રોએ જણાવ્યું કે રેમજેના મનના ડોડના ધર્મને લઈને પક્ષપાત હતો, જેથી તે ઉશ્કેરાયો અને ડોડ પર હુમલો કર્યો હતો. રિપોર્ટ મુજબ હરવિંદર સાથે મારપીટ કરીને તેની દાઢી ખેંચી લેવાઈ હતી. રિપોર્ટ મુજબ રેમજેને સિગરેટ માટે રોલિંગ પેપર જોઈતું હતું, પરંતુ તેની પાસે ઓળખપત્ર નહોતું. ઓળખપત્ર ન હોવાથી ડોડે રેમજેને રોલિંગ પેપર આપવાથી ઇનકાર કર્યો હતો અને તેને ત્યારથી જવા માટે કહ્યું હતું. ત્યારબાદ ગુસ્સામાં આવીને રેમજેએ ડોડની દાઢી ખેંચી હતી અને તેની સામે મારપીટ કરી હતી. 33 વર્ષથી માત્ર ચા પર જીવતા પલ્લી દેવી. છત્તીસગઢના એક મહિલા 3 દશકા પણ વધુ વર્ષોથી ભોજન લીધા વિના જીવી રહી છે અને છતાં સંપૂર્ણ સ્વસ્થ છે. કોરિયા જિલ્લાના બૈકુંઠપુરના બરદિયા ગામમાં રહેતા 44 વર્ષીય પલ્લી દેવી ખાવા પીવાના નામે માત્ર ને માત્ર ચા જ પીવે છે. તેમણે 11 વર્ષની ઉંમરે અચાનક અન્નજળનો ત્યાગ કરી દીધો અને બસ ત્યારથી આ ચા તેમના જીવનનું અભિન્ન અંગ બની ગઈ છે. પલ્લી દેવી તેના પિતાના ઘરે રહે છે. આસપાસના વિસ્તારોના લોકો તેને ચાઈવાલી ચાચી નામથી ઓળખે છે. તેના પિતા રતિરામ જણાવે છે કે પલ્લી 6ઠા ધોરણમાં હતી ત્યારથી તેણે અનાજને હાથ સુધા નથી અડાડ્યો. આ ઘટના અચાનક બની છે. તે કોરિયા જિલ્લાના જનકપુરમાં પટાણા સ્કૂલ તરફથી જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટ રમવા ગઈ હતી. ત્યાંથી પરત ફર્યા બાદ તેણે અચાનક જ અણજળનો ત્યાગ કરી દીધો હતો. 1-2 મહિના સુધી ચા બ્રેડ અને બિસ્કિટ લીધા, પણ તે પછી ધીમે ધીમે બિસ્કિટ અને બ્રેડ ખાવાનું પણ છોડી દીધું. પલ્લી દેવીના નાના ભાઈએ કહે છે કે હું સમજણો થયો છું ત્યાંથી મારી બહેનને આ રીતે જોઈ રહ્યું છે. તે ચા પણ સૂર્યાસ્ત પછી જ પીવે છે. ગરીબીની કારણે કાળી ચા પીવાનો સંકલ્પ લીધો. પરિવારજનોના કહેવા પ્રમાણે પલ્લી દેવી પહેલાં તો દૂધવાળી ચા પીતી હતી, પણ પરિવારમાં આર્થિક સંકટાવણ વધતા ઘરમાં રોજ દૂધ આવવાનું બંધ થઈ ગયું. આ પછી તે દૂધ વગરની કાળી ચા પીએ છે. કોરિયા જિલ્લા હોસ્પિટલના સર્જન ડૉક્ટર SK ગુપ્તાનું કહેવું છે કે મેડિકલ સાયન્સ મુજબ આવું શક્ય નથી. હું પણ આ કેસ જોઈને આશ્ચર્યચકિત છું. પલ્લી દેવીનું ફૂલ બોડી ચેકઅપ કરાવવું જોઈએ તો જ સાચી ખબર પડે તેમ છે.
સ્પોર્ટ્સ તરફ જઈએ. 10 વર્ષ બાદ ભારતીય કેપ્ટનની ઓસ્ટ્રેલિયા સામે સદી, એડિલેડ. ભારતે બીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હાર આપી 3 મેચની સિરીઝમાં 1-1થી બરાબરી કરી છે. મંગળવારે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 9 વિકેટે 298 રન કર્યા છે. શોન માર્શે 131 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જવાબમાં ટીમ ઇન્ડિયાએ જીતનો લક્ષ્યાંક 49.2 ઓવરમાં 4 વિકેટના ભોગે પાર પાડ્યો હતો. કેપ્ટન કોહલીએ 104 રન કર્યા હતા, જે 10 વર્ષ બાદ કોઈ ભારતીય સુકાનીની ઓસ્ટ્રેલિયા સામેની પહેલી સદી હતી. આ પહેલા 2009માં ધોનીએ નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે 124 રનની ઇનિંગ રમી હતી. સુકાની કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારવામાં બીજો ભારતીય સુકાની બની ગયો છે. કોહલીની આ 39મી વન ડે સદી હતી. ભારતની શરૂઆત સારી રહી હતી. ધવન 32 રન અને રોહિતે પહેલી વિકેટ માટે 7.4 ઓવરમાં 47 રન જોડ્યા હતા. ત્યારબાદ સુકાની કોહલી 104 અને રોહિત 43 એ સ્કોરને 101 સુધી પહોંચાડ્યો હતો. રોહિતને સ્ટોઇન્સે આઉટ કર્યો હતો. ત્યારબાદ રાયડુ 24 રન મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. ધોની 55 રન અને કોહલીએ 4થી વિકેટ માટે 82 રન જોડ્યા હતા. કાર્તિક 25 રન કરી અણનમ રહ્યો હતો. ધોનીએ 50મી ઓવરમાં બહેરેન રોફની પહેલા બોલમાં 6 ફટકાર્યો હતો અને બીજા બોલમાં 1 રન લઈને ટીમને જીત અપાવી હતી. ટીમ 49.2 ઓવરમાં 4 વિકેટના ભોગે જીતનો લક્ષ્યાંક મેળવ્યો હતો.
ચાલો વિશ્વાસ્ય તરફ. વિશ્વની પહેલી એવી ટેકનિક જેમાં બ્રેથ એનાલાઇઝર કેન્સરની શરૂઆતના સ્ટેજમાં જ એલર્ટ કરી દેશે. કેન્સરના પ્રારંભિક તબક્કે જ સાબદા કરશે બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ. લંડન. કેન્સરને પ્રારંભિક તબક્કે જ કેવી રીતે ઓળખવું તેના પર દેશ દુનિયામાં ઘણું રિસર્ચ થઈ રહ્યું છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ એક એવું બ્રેથ એનાલાઇઝર બનાવ્યું છે જે કેન્સરની પ્રારંભિક તબક્કે જ જાણકારી આપશે. આ ડિવાઇસ દૂષિત થવાના લીધે થતી બીમારીઓને ઓળખી શરૂઆતના સ્ટેજ પર જ ઓળખી લેશે. તેની છેલ્લી ટ્રાયલ કેમ્બ્રિજની એડનબ્રુક હોસ્પિટલમાં થઈ રહી છે. લગભગ 1 દાયકાથી આ સાધન પર કામ કરી રહેલા ડોક્ટરના જણાવ્યા મુજબ આનાથી કેન્સરની જાણકારી સમયસર મેળવવાનું સરળ બનશે. તબીબી જગતમાં હજુ સુધી એવી કોઈ પદ્ધતિ ઉપલબ્ધ નથી જેમાં કેન્સરની શરૂઆતના સ્ટેજમાં જ જાણકારી મળી શકે, કારણ કે લક્ષણો દેખાતા જ નથી. નવા બ્રેથ એનાલાઇઝરની મદદથી બાયોપ્સી વિના જ કેન્સરની તપાસ સંભવ થશે. સંશોધકોના જણાવ્યા મુજબ બ્રેથ એનાલાઇઝરની મદદથી શ્વાસ દ્વારા થતા કેન્સરને અટકાવી શકાય છે, સાથે જ બાયોપ્સી તપાસની જરૂરિયાત પણ ઓછી થઈ શકે છે. આ એક ખાસ પ્રકારનો ટેસ્ટ છે કે ઘણો સસ્તો અને કોઈ પણ પ્રકારની સર્જરી બાયોપ્સી વગર કરી શકાય છે. છેલ્લા 2 વર્ષમાં આ સાધનનું પરીક્ષણ 1500 દર્દીઓ પર કરાવ્યું છે. આખરી તબક્કાના પરીક્ષણ બાદ ટૂંક સમયમાં જ સાધનને લોન્ચ કરાશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જુદા જુદા પ્રકારના કેન્સર સેલ્સના લીધે વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં પણ બદલાવ જોવા મળે છે. જો કે બ્રેથ એનાલાઇઝરની મદદથી દરેક પ્રકારના કેમિકલને સમજી શકાય છે. આ સાધનથી સૌથી પહેલા ટેસ્ટ અન્નનળી અને પેટના કેન્સરના દર્દીઓ પર કરાયો હતો. આમાં સફળતા મળ્યા બાદ તેના વડે પ્રોસ્ટેટ, કિડની, બ્લેડર, લીવર અને પેનક્રિયાટિક કેન્સરના દર્દીઓ પર ટેસ્ટ કરાયા હતા. હેલ્થ ટિપ્સ. શરદી ખાંસીને દૂર ભગાવતા અક્ષય ઉપાય. નાકમાં ગળામાં ચચરાટ થાય, માથું ભારે લાગે, નાકમાંથી પાણી વડે વારંવાર છીકો આવે, સાધારણ તાવ જેવું લાગ્યા કરે, ગળામાં કશું ખટકતું લાગે, ખાંસી આવ્યા કરે, શિયાળામાં ઠંડીને કારણે આમાંના કેટલાક કે ક્યારેક બધા લક્ષણો સાથે શરદી ખાંસી વારંવાર થતી હોય, આજે એવા ઉપચારો વિશે જાણીએ જેની સામગ્રી તમને ઘરના કિચનમાં જ મળી રહેશે અને કોઈ પણ આડઅસર વગર શરદી ખાંસીથી છુટકારો આવશે. હળદર. હળદર શ્વસનના માર્ગમાં જામેલા કફને દૂર કરે છે. તે એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ હોવાથી ઇન્ફેક્શનને દૂર કરે છે. હળદરના કેટલાક પ્રયોગો જોઈએ તો ગરમ દૂધમાં 1 ચમચી હળદર અને ચપટી મરીનું ચૂર્ણ નાખી પીવું. અથવા તો એક કપ પાણી ઉકાળી બે ચમચી હળદર ચૂર્ણ, બે ચમચી શુદ્ધ ઘી, ચપટી મીઠું નાખી થોડું ઠંડુ પડે પછી પીવું. ખાસ તો રાત્રે આવતી ખાંસીમાં ફાયદો કરે છે. અથવા તો લીલી હળદરના 3-4 ગાંઠિયાનો રસ કાઢી તેમાં 1 ચમચી મધ ઉમેરીને પીવો. ગળામાં બળતરા કે ચચરાટ હોય તો 9 શેકા પાણીમાં ચપટી હળદર અને મીઠું નાખી કોગળા કરવા. મરી, કાળા મરી એન્ટીફંગલ એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે, તેથી શરદી ફ્લુ ખાંસી દૂર કરવા અક્ષી છે. શરદી ખાંસીની તકલીફમાં સૂઠ, મરી અને પીપર આ ત્રણેય ઔષધોના ચૂર્ણને સરખા ભાગે ભેળવીને રોજ 1 ચમચી ઘી મત ગરમ દૂધ કે 9 શેકા પાણી સાથે લો, અથવા 2 મરીને વાટી તે ચૂર્ણને 1 ચમચી મધના લસોટી ચાટી જાઓ. મધમાં લસોટી ચાટી જાઓ. સૂકી ખાંસીમાં રાહત, ખૂબ રાહત થશે અને અવાજ ખુલી જશે. આદુ, સહેજ તીખો સ્વાદ ધરાવતું આદુ શરદી ફ્લૂને રોકવાના ઇલાજ માટે બહુ જાણીતું છે. આદુ લીંબુનો જ્યુસ તાજગી દાયકા છે, તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. 1 કપ પાણીમાં થોડા તુલસીના પાન, 2 મરી અને થોડું પીસેલું આદુ નાખીને ઉકાળો. થોડુંક ઠંડુ થાય પછી ગાળીને 1 ચમચી મધ નાખીને પીવો. આદુ તુલસીની આ રાહથી કફ છૂટો પડે છે અને શરદીમાં રાહત થાય છે. આ સિવાય તમે છાતી, કપાળ, નાક, ગળા પર સરસરિયા તેલનું માલિશ કરી શકો છો. જરૂર પડે ગરમ પાણીની વરાળનો નાસ લો. શરદી ખાંસી ન હોય ત્યારે નિયમિત પ્રાણાયામ કરો. ઊંડા શ્વાસોશ્વાસની કસરતી વારંવાર શરદી થતી રોકી શકાય છે. આ ઉપરાંત ખોરાકમાં સિઝનલ ફળો, લીલા શાકભાજી, સલાડ, સૂપ વગેરે સામેલ કરો. સૂપ કે રાબ જેવી પ્રવાહી વાનગી સૂઠ નાખીને પીવી. ખોરાક તાજો, ગરમ, તરત પચી જાય તેવો જ લો. શરદી ખાંસીની તકલીફમાં રાહત મેળવશો. ચલો હવે વાનગી તરફ. ગોળ પાપડી સામગ્રી: 1 કપ ઘઉંનો લોટ, 1 ટી સ્પૂન ખસખસ, 5 ટેબલ સ્પૂન ઘી, 1/4 કપ ખમણેલો ગોળ, 1/2 ચમચી એલચી પાવડર, 1 ટી સ્પૂન છીણેલું નાળિયેર સજાવટ માટે, થોડી બદામની કાતરી, થોડી પિસ્તાની કાતરી. 1 ગોળાકાર થાળીમાં થોડું ઘી ચોપડી ઉપર ખસખસ પાથરી લો. 1 નોનસ્ટિક કઢાઈમાં ઘી ગરમ કરો અને તેમાં ઘઉંનો લોટ મેળવીને ધીમા તાપે 15-20 મિનિટ સુધી અથવા તો લોટનો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સતત હલાવતા રહીને સાંતળી લો. તે પછી તેને બર્નર પરથી નીચે ઉતારીને તેમાં ગોળ, એલચી પાવડર અને નાળિયેર મેળવીને સારી રીતે મિક્સ કરી લો. જ્યારે ગોળ સંપૂર્ણ ઓગળી જાય અને મિશ્રણ હજી ગરમ હોય ત્યાં તેને ખસખસ ચોપડેલી થાળીમાં નાખીને વાટકી અથવા તવેથા વડે દબાવીને સારી રીતે પાથરી લો. મિશ્રણ હજી થોડું ગરમ હોય ત્યારે તેના ટુકડા થાય તેમ કાપા પાડી લો. ઉપર બદામ અને પિસ્તાની કાતરી પાથરીને સજાવો. થોડા સમય પછી ટુકડા અલગ કરીને એર ટાઇટ ડબ્બામાં ભરી લો. નોંધ: ગોળનું મિશ્રણ જો વધુ કઠણ જણાય તો તેમાં 1 ટેબલ સ્પૂન દૂધ મેળવી શકો છો.
હળવી ક્ષણો: એક વકીલ સાહેબે જોયું કે અંદરના ઓરડામાં બળદ ઘાણી ખેંચી રહ્યો હતો અને ઘાંચી આરામથી બહાર બેઠો હતો. વકીલે પૂછ્યું, તારો બળદ થોભી જાય તો તને કેવી રીતે ખબર પડે? ઘાંચી: વકીલ સાહેબ, મેં તેના ગળામાં ઘૂઘરી બાંધી છે, ચાલતો અટકે એટલે તરત ખબર પડી જશે. વકીલ: પણ ધારો કે તારો બળદ એક જગાએ ઊભો રહી ડોકું હલાવ્યા કરે ને ઘૂઘરી વાગ્યા કરે તો? ઘાંચી: વકીલ સાહેબ, અમારો બળદ તમારી જેમ વકીલાતનું નથી ભણ્યો. મમ્મી તેના દીકરાને: નાલાયક, તને વારંવાર કહું છું કે આટલા લાંબા વાળ ના રાખ, જા હમણાં ને હમણાં કપાવી આવ. દીકરો: અરે મમ્મી, આજકાલ તો લાંબા વાળની ફેશન છે. મમ્મી, આગ લાગે તારી આ ફેશનને. છોકરાવાળા તારી બેનને જોવા આવ્યા હતા અને તને પસંદ કરીને જતા રહ્યા છે. છોકરી: પેલી છોકરી કેટલા સમયથી તારા પતિની સામે જોઈ રહી છે. મિત્ર, મને ખ્યાલ છે, હું તો એ જોઈ રહી છું કે મારા પતિ કેટલા સમય સુધી પોતાની ફાનને અંદર રાખી ઊભા રહી શકે છે. ચંગુ ડૉક્ટર પાસે ગયો. તેણે પોતાની તકલીફ કહી એટલે ડૉક્ટર બોલ્યા, આમ તો તમારી તકલીફ સામાન્ય છે, આ 2 ગોળી આપું છું. 1 ગોળી રાત્રે લેજો અને 2 ગોળી સવારે લેજો, જો તમે સવારે ઉઠ્યા તો. ચંગુ: શું તું મારી સાથે લગ્ન કરીશ? લીલી: મને દર અઠવાડિયે 1 વાર પિયર જવા જોઈએ. પહેલાં મને એ કહે કે તું મને રોકીશ તો નહીં ને? ચંગુ: ના, નહીં રોકું. લીલી: મને રોજ શોપિંગ કરવા જવા દઈશ? ચંગુ: કરવા દઈશ. લીલી, મારી બહેનપણીઓ સાથે ક્લબમાં જવું હોય ત્યારે તું માથાજીક નહીં કરે ને? ચંગુ, ક્યારેય નહીં કરું. બસ લીલી, મને તો લાગે છે કે તો પછી આપણી લાઈફ એક્સાઇટમેન્ટ વિનાની એકદમ લુખી સૂકી બની જશે. મારે લગ્ન નથી કરવા. ઘણા દિવસથી ભૂખ્યા યુવાનને બે સૂકી રોટલી આપતા મકાન માલિકે કહ્યું, આ ખાઈને મારા લાકડા ચીરી આપજે. રોટલી લઈને યુવાન પાછળ જ્યાં લાકડાનો ઢગલો હતો ત્યાં ગયો અને થોડી વારમાં જ પાછો આવીને રોટલીની એક કોર તોડી મકાન માલિક પાસે ગયો. સાહેબ, આપને વાંધો ન હોય તો હું લાકડા ખાઈ લઉં અને તમારી રોટલી ચીરી આપું. એકદમ ઊંચે ઉડતા પ્લેનમાં એર હોસ્ટેસે અચાનક જાહેરાત કરી, પ્લેનમાં રહેલા મુસાફરોમાં કોઈ એવું છે જેને પ્રાર્થના અને ભગવાનમાં ખૂબ જ વિશ્વાસ હોય? ચંગુએ ઊભા થઈને કહ્યું, મેડમ, મને પ્રાર્થના અને ભગવાનમાં ખૂબ જ વિશ્વાસ છે. કેમ? એર હોસ્ટેસ બોલી, તો પછી તમે પ્રાર્થના કરતા રહો, કારણ કે પ્લેનમાં આગ લાગી છે અને નીચે કૂદવા માટે મારી પાસે એક પેરેશૂટ ઓછું છે.
આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. તમારે કોઈ સૂચન કે સંપર્ક કરવો હોય તો ફરી એકવાર 0116249883 પર સંપર્ક કરો. પાછા મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહેશો. પ્રણામ. જય શ્રી કૃષ્ણ.